તારીખ 14/12/1986 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 29 અને 30 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24
જ્ઞાનને ધીરું કરીને અને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાશે અથવા આત્માનું ગ્રહણ થશે, આત્માનુભવ ઈચ્છા થશે. સ્થિતિ વાત કરી છે. હવે ક્યાં ઉભો છે જી? વિકલ્પની ઝાડમાં ગૂંચવાયેલો છે, વિકલ્પમાં એકત્વ બુદ્ધિથી પરિણમતો રહ્યો છે. એ સ્થિતિમાં ભેદ જ્ઞાનના વારંવારના અભ્યાસથી વિકલ્પની ઝાડ તૂટે છે અને જીવ વિકલ્પ હોવા છતાં અંદરથી છૂટો પડે છે. અંદરથી છૂટો પડે છે એમ કહેવામાં કે બહારમાં વિકલ્પ રહે છે તો પણ અંદરમાં એની સાથે એકત્વ છે, પૂરું થાય છે અને શુદ્ધાત્માનું ગ્રહણ થાય છે. આ અસ્તિત્વ બદલે છે, એકત્વ બદલે છે, શ્રદ્ધા ફરી જાય છે, જ્ઞાન છૂટું પડી જાય છે, જ્ઞાન છૂટું અનુભવમાં આવે છે. બરોબર. અનેક કારણ ભજે છે આમાં કે એકત્વ થવાના જે કેટલાક કારણો છે એ પણ કારણો અહીંયા નિરસ્તથી આવે છે. જેમ કે વિકલ્પની જાળમાં વધારે ગૂંચવાવાનું જીવને કારણ એ હોય છે કે અનેક પદાર્થના બાહ્ય પદાર્થો જે છે એ સંબંધી વિકલ્પ છે. એ બાહ્ય પદાર્થો કેટલાક લાભનું કારણ છે, કેટલાક નુકસાનનું કારણ છે, એવું પકડીને એ વિકલ્પમાં ઘણો ગૂંચવાઈ જાય છે. એવી રીતે પકડાઈને ગૂંચવાઈ જાય છે ત્યારે અહીંયા વિચારણાથી સુવિચારણાથી પણ એવું સમાધાન આવેલું હોય છે કે બહારના કોઈ પદાર્થ મને સુખ દુઃખ કારણ નથી અથવા મારા પ્રયોજનનું કોઈ વિષય નથી. એ મારા સ્વરૂપ સિવાય મારું પ્રયોજન મારે કોઈની સાથે નહીં હોવાથી કોઈનો પણ વિકલ્પ વ્યર્થ છે, નિરર્થક છે એવું સમજાઈને વિકલ્પનો રસ્તો ઠંડો પડી ગયો હોય છે. વિકલ્પની ઝાડ તો ત્યાં સુધી ચોંટે છે કે જ્યાં સુધી વિકલ્પ રસ પણ તીવ્ર હોય છે ત્યાં સુધી. વિકલ્પમાં ઘણો રસ હોય છે. ઘણો રસ હોવાનું કારણ જે તે સંયોગો અને પદાર્થો વિશેના વિકલ્પ છે એનાથી લાભ નુકસાનનો એને સિદ્ધાંત પકડી રાખ્યો છે. અનાદિનો ઊંચો સિદ્ધાંત છે, એનું ગ્રહણ હજી સુધી ગયું નથી. એટલે એ સંબંધીના વિકલ્પ મટવાની કોઈ પરિસ્થિતિ અંદરમાં ઊભી થતી નથી. એટલે ચારે બાજુથી સમાધાન તો એક વિચારણાની સુવિચારણાની ભૂમિકામાં આવ્યું હોય છે, વિકલ્પ રસ ઠંડો પીડ્યો હોય છે, અને એ સ્થિતિમાં વિકલ્પનો મંદરસ હોય, રાગનો મંદરસ હોય, એ સ્થિતિમાં ભેદજ્ઞાનનો પ્રયોગ ક્ષણે ક્ષણે જીવ કરે છે, સતત કરે છે, ત્યારે એ અંદરથી છૂટો પડે છે. અંદરથી છૂટો પડે છે એટલે વિકલ્પ વિકલ્પમાં ચાલે છે. પોતાનું અસ્તિત્વ અને પોતાનું વજન જ્ઞાન ઉપર રહે છે. હું જ્ઞાનમય છું, પ્રત્યક્ષપણે હું જ્ઞાનમય છું, એમાં કોઈને અંદર પૂછવા જવું પડતું નથી, કેમ કે ખરેખર પોતે જ્ઞાનમય છે. એ બાજુ એનું ધ્યાન ગયું છે, એનું લક્ષ્ય ગયું છે. એટલે વિકલ્પ વિકલ્પમાં ચાલે. હું જ્ઞાનમય છું એ મારામાં રહું છું, એમ અંદરથી જીવ છૂટો પડે છે. અને અંદરથી છૂટો પડે છે ત્યારે એને વિકલ્પ પછી ચોંટતા નથી, કેમ કે એ વિકલ્પની જાત પણ બીજી થઈ જાય છે. અનંતાનુબંધીના દર્શનો સહિતના વિકલ્પો પોતાનું ગ્રહણ થયા પછી, પોતાનું અનુભવન થયા પછી તો રહેતા નથી. હા, તે દર્શન મોહનો અને અનંતાનુબંધીનો બંનેનો રસ ગળી જાય છે. કોઈ પદાર્થ જગતમાં મારા માટે ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. જેટલા કોઈ પદાર્થો જ્ઞાન ગોચર થાય છે તે જ્ઞેય માત્ર પડે છે. હું જ્ઞાન સ્વરૂપે હોવાથી મારે કોઈનું કાંઈ પ્રયોજન નથી, કેમ કે મારા સ્વરૂપથી હું અપૂર્ણ નથી, મારા સ્વરૂપથી ખાલી નથી, મારા સ્વરૂપથી હું ખામી વાળો નથી, કોઈની જરૂરિયાત વાળો નથી. ઇષ્ટ અનિષ્ટ તો છે નહીં, અને એને ઇષ્ટ અનિષ્ટ પણ કલ્પિત રીતે એવું પકડ્યું છે કે કલ્પિતને સાચું માન્યું છે. ઝાંઝવાના જળને પાણી માનીએ તો કેવી તૃષા છુપાય છુપાય, કે કોઈ દિવસ એ પાણી છે નહીં, એનાથી પાણી નહીં હોવાથી એનાથી તૃષા છુપાવાનો પ્રશ્ન નથી, અસ્થાને છે એ વાત. એમ કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી, અને મારે જે કાંઈ કરવું છે એમાં મારું આત્મહિત થાય એ સિવાય મારે કોઈ પ્રયોજન નથી. મારા આત્મહિત સિવાય મારે કોઈ પ્રયોજન નથી. એનો સંબંધ ફક્ત મારે મારા આત્મા સાથે છે, સ્વરૂપ સાથે છે, બસ. પછી વિકલ્પની જાળ, વિકલ્પો જોડ કરતા નથી, વિકલ્પની ભૂતાવળ એવી ઉત્પન્ન પણ થતી નથી, વિકલ્પ પણ આછા પાતળા અને મંદરસવાળા એનામાં થાય છે, એ પણ એનામાં થાય છે મારા માટે. તો પોતે વિકલ્પને તો પોતે આધાર આપે છે, એટલે વિકલ્પનું બળ ને વિકલ્પ ચોંટે છે એમ લાગે છે. ખરેખર તો પોતાના આધારનો દોષ છે, પોતે ટેકો આપે છે, પોતે ઉભો રહે છે એના આધારે, એટલે એ વજનદાર લાગે છે. બાકી વિકલ્પ તો કાંઈ નથી એવી પરિસ્થિતિ છે. અને ઇષ્ટ અનિષ્ટ થઈ જાય છે, પણ તપાસે તો ખરો કે છે કે નહીં ઇષ્ટ અનિષ્ટ. જે ચીજ ઇષ્ટ લાગી એ ઇષ્ટ છે કે નહીં તપાસીને તો નક્કી કરે. તપાસ તપાસશે તો તપાસવાના દિશામાં જશે તો એને નહીં થઈ જાય, જાગૃતિ આવશે કે આ મેં તપાસેલું છે, દેખાયું છે કે આમાં ઠીકપણું નથી કે અઠીકપણું નથી, પછી વળી આ ક્યાં થયું? એની જાગૃતિ આવશે. થઈ જાય છે એ જાગૃતિના અભાવમાં થઈ જાય છે. ત્યાં જાગૃતિ આવે છે ત્યાં થઈ જવાનો પ્રશ્ન રહેતો. એ પરિસ્થિતિમાં જ્ઞાનની ચંચળતા પણ ઘટે છે. જ્ઞાન પોતાના સ્વરૂપને અનુભવવા માટે અથવા ગ્રહણ કરવા માટે, સ્વભાવનું ગ્રહણ કરવા માટે એટલું સૂક્ષ્મ પણ થાય છે. અને અંતર્મુખ હોય, અંદર જોવે એટલે અંતર્મુખ હોય, પોતે પોતાને જોવે, પોતે પોતાને દેખે તો આત્મા પકડાય એવો છે. આત્માનું ગ્રહણ ન થાય, આત્માનું જ્ઞાન ન થાય એવું કઈ નથી. ઘણા તો દૂરથી એવું માની બેસે છે, આ બહુ સૂક્ષ્મ વાત છે, બહુ ઊંડી વાત છે, અથવા તો આ બધી એવી વાતો છે કે જેનો અંત નથી, આપણું આમાં કામ નથી. કેમ કે બહુ જ્ઞાનની વાતોમાં ઊંડા ઉતરો પણ જ્ઞાનનો ક્યાંય અંત નથી. એનું કઈ તળિયું પકડાતું નથી, કોઈને એનું કઈ પત્તો પૂરો લાગ્યો નથી, માટે એમાં આપણું કામ નથી એવું નથી. ત્યાં મહેનત કરે, ચંદ્ર ઉપર જવું છે, ફલાણા ઉપગ્રહ ઉપર જવું છે, આમ જવું છે, આમ જવું છે. અહીંયા પોતે પોતાથી જરા પણ દૂર નથી, અને પોતે પ્રગટપણે ચૈતન્ય સ્વભાવથી હાજરા હજૂર છે. સમજાય નહીં, પકડાય નહીં, એનો પત્તો લાગે નહીં. બહુ અઘરું છે, ઊંડું છે, સૂક્ષ્મ છે. એ બધી ખોટી આડ મારેલી છે, બહુ વ્યવસ્થિત વિષય છે. એની વિધિ પણ એટલી જ વ્યવસ્થિત છે, અને પોતે કરવા ધારે તો થઈ શકે એવું છે, શક્ય છે. જરા પણ અનંત આત્માઓએ કાર્ય કર્યું છે, પોતે પણ એ જાતિનો હોવાથી કરી શકે છે. એક વાત એ છે કે બધા પ્રતિકૂળતાઓ દૂર કરવા માટે અને અનુકૂળતાઓ પ્રાપ્ત કરવા માટે તારા વિકલ્પો, તારા વિચારો સતત ચાલે છે, નિરંતર ચાલે છે. બરાબર છે? તો જન્મ મરણ એ કોઈ નાની સુની તો વાત નથી. બીજી બધી તો એનાથી નીચી કક્ષાની, નીચી કોટીની, હેઠની વાતો છે. જેટલી અનુકૂળતાઓ હોય કે જેટલી પ્રતિકૂળતાઓ હોય, જન્મ મરણના પ્રસંગથી તો બધા નીચેની કોટીના પ્રસંગ છે. તો નાની નાની વાતમાં તો રોકાય છે, મોટી વાતનો ઉપાય ને ઈલાજ તારે કરવો નથી. આ વાત કઈ બહુ વિચારવાન પણાની હોય એવું લાગતું નથી. વિચારવાન જીવ હોય એ તો આનો પહેલો ફેંસલો કરે છે કે આ જન્મ મરણ મટવાનો જગતની અંદર કોઈ ઉપાય છે. જો આ મુદ્દા ઉપર લક્ષ્ય ગયું તો એને પાત્રતાની શરૂઆત થઈ. પાત્રતા વાળાને પહેલો મુદ્દો એ હાથમાં આવે છે કે આ આત્મા એ અનંત જન્મ મરણ કર્યા, એનો ઉપાય ન કર્યો તો જન્મ મરણ ચાલુ રહેશે, એનો ઉપાય કરી લેવાની. એક વાર એ માર્ગ ને એ ઉપાય હાથમાં આવે તો મહેનત પરિશ્રમ બધું લેખે છે. કોઈ અલૌકિક પુણ્યના કારણે આવી જન્મ મરણને મટાડવાની સ્પષ્ટ વાતો, એ માર્ગની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો, એની પૂરી ટેકનિક ખોલીને કહ્યું છે. હા, જરૂર ચારે બાજુથી કોઈને ચેલેન્જ મારી શકાય એવું છે આ કાળે, કે લાવો કોઈ અસમાધાનનો પ્રકાર કે જેનું સમાધાન ન હોય, કોઈ સમસ્યા લાવો કે જેનું સમાધાન ન હોય. અહીંયા વર્તમાન જ્ઞાનીઓના સત્પુરુષોના વચનોમાં સમાધાન ન હોય એવી એક સમસ્યા સામે લાવો એમ કહી શકાય. સાધારણ વાત નથી, કિંમત કરે તો બહુ મોટી વાત છે. એમ અંદરથી છૂટો પડવાની વાત છે અને એ ભેદ જ્ઞાનના વારંવારના પ્રયોગથી વિકલ્પથી અંદરથી છૂટો પડી જવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ કોઈ અપૂર્વ લબ્ધિ છે. એવી જે સિદ્ધિ છે એ કોઈ અપૂર્વ લબ્ધિ છે. 13મા કળશમાં એ કહ્યું રાજમલજી કે 12 અંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. શું 12 અંગનું જ્ઞાન તો મિથ્યા દ્રષ્ટિને હોય નહીં, સમ્યક દ્રષ્ટિને જ એટલો ઉઘાડ હોય. તો કહે છે કે 12 અંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. એક સ્વાનુભૂતિ થાય પછી ચકલું દેડકું હોય અપૂર્વ લબ્ધિ છે. અને 12 અંગે એમ જ કહ્યું છે કે આ અપૂર્વ લબ્ધિ છે. પછી એમણે એમ કહ્યું કે 12 અંગમાં પણ એ જ વિધાન છે, એક સ્વાનુભૂતિ પ્રગટ થાય જીવને તો એ અપૂર્વ લબ્ધિ છે. આવી એવી ચિંતી વાત બહાર પડેલી છે. જીવને ક્યાં એનું ધ્યાન આકર્ષિત કરવું, કોન્સન્ટ્રેટ કરવું, ક્યાં એને લક્ષ્ય આપવું અને એની શક્તિ વેડફાઈને જાય ને દોડાઈને જાય. એટલા માટે એક જગ્યા બતાવી જો આ કરવાનું, બીજી જગ્યાએ તારો પરિશ્રમ ને મહેનત કરીશ, જન્મ મરણ બધા ઉપાયો એ નામ માત્ર છે, આ સ્વાનુભૂતિ એક માત્ર ઉપાય છે. ઉદયસુરી બહુ વૃદ્ધ આચાર્ય, ઉદરી ગયા થોડા વખત પહેલા, બહુ વૃદ્ધ સ્વતંબરના આચાર્ય, હળવા માણસ હતા. જરા બહુ સ્પષ્ટપણે સ્વીકાર કર્યો કે અધ્યાત્મનો વિષય અમારે ત્યાં નથી ચાલતો, આખું અધ્યાત્મનું પ્રકરણ જ ચાલતું નથી. આ ક્રિયાને વિધિને વિધાનને આ બધું કરાવી છે, કોઈ કોઈ વાત જ નથી. કેમ કે જીવ સામાન્ય શું એની વ્યાખ્યા વિચાર સુધા ઉદયસુરી મહારાજ પ્રશ્ન પૂછ્યો હતો કે જીવ સામાન્ય શું કેવો, જીવ સામાન્યનું સ્વરૂપ કેવું. તો કે જીવ સામાન્ય એટલે શું એમ પૂછ્યું, એનો અર્થ પૂછ્યો. આશ્ચર્ય થઈ ગયું, અરે આ જીવ સામાન્ય શબ્દનો અર્થ પૂછે છે, આ તો વિષયથી કેટલા જાણે છે. જે સ્વાનુભૂતિનો વિષય, જે સમ્યક દર્શનનો વિષય, એવું જે જીવ સામાન્ય એ શબ્દથી અજાણ્યા હતા, એના અર્થથી અજાણ્યા હતા. ભાવનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે, સ્વભાવનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે. વ્યાખ્યા કરે કે અનાદિ અનંત વિગોદથી માંડીને સિદ્ધ પર્યંત એકરૂપ મૂળ સ્વરૂપે જે જીવ રહે છે તે જીવ સામાન્ય. સાચી વાત આ છે, અમારે ત્યાં અધ્યાત્મનું પ્રકરણ છે ચાલતું, કઈ આ વિષય નથી. સ્પષ્ટપણે સ્વીકાર કરી નામ જૈન રહી ગયું છે, બાકી કઈ અત્યારે તો કઈ એવું છે. તો વર વગર ની જાન જેવું બીજું ચાલે છે, જાન જોડી છે તો વરરાજા કોણ છે એ જ ખબર નથી, કોની જાન જોડી છે તો કઈ ખબર નથી, ક્યાં વરરાજા તો કઈ ખબર નથી, કેવા વરરાજા તો કઈ ખબર નથી, જાન જોડીને જઈએ છીએ આના જેવું છે. એમ ક્રિયા માત્ર ધમાલ ધમાલ કરે, મૂળ જીવનું કેવી રીતે હિત થાય અહિત થાય એનું સ્વરૂપ શું કેવો હોય કેમ અંદર જવાય કેમ અંતર, આ એક વાત લેવા દેવા એવી સંકળાયેલી બહુ કંગાળ સ્થિતિ છે, બહુ કંગાળ સ્થિતિ છે. બસ દેહને જીવ માન્યો છે, દેહને જીવ માન્યો છે, દેહને આત્મા માન્યો છે અને દેહિક ક્રિયામાં આત્મા ની ક્રિયા ભૂલ્યા છે, બહુ મોટી ભેદ ભૂલ્યા છે. જેમ બીજ વાવે છે તેમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે આ બીજમાંથી વૃક્ષ ફાલશે, એમાંથી દાણા પાંદડા ફળ વગેરે આવશે. એ વિશ્વાસ થઈ ગયા પછી તેનો વિચાર પણ આવતો નથી. આ એક દ્રષ્ટાંત છે. એવો પ્રશ્ન થાય છે કે જીવ તો દેખાતો નથી, જીવનું સામાન્ય સ્વરૂપ છે દેખાતું નથી, જીવનું સ્વરૂપ દેખાતું નથી. તમે કહો છો કે જીવની શ્રદ્ધા કરો, જીવ તત્વની શ્રદ્ધા કરો, એનો વિશ્વાસ કરો, પણ કઈ દેખાય તો વિશ્વાસ કરીએ, ન દેખાય એનો વિશ્વાસ કેવી રીતે થાય? આ પ્રશ્નનો આ ઉત્તર છે કે બીજ વાવે છે ત્યારે એને કેટલો વિશ્વાસ કર્યો છે, જ્યારે બીજ વાવે છે ત્યારે એને કેટલો વિશ્વાસ કર્યો છે કે આમાંથી મોટું વૃક્ષ થવાનું છે, આંબો વાવે છે તેની આમાંથી વૃક્ષ થવાનું છે, આનો અંકુર ફૂટશે, ડાળા પાંદડા થશે, વૃક્ષો થશે, ફૂલ આવશે, ફળ થશે, આમ થશે, આ ટાઈમે થશે, બધો વિશ્વાસ કરે છે કે નહીં? ગોટલીમાં શું જોવે છે? એમાં તો લાળા પાંદડા કાંઈ નથી, ફળ કાંઈ નથી, પ્રગટપણે તો કાંઈ નથી, છતાં વિશ્વાસ કરે છે. કોઈ એમ કે તર્ક કરી લે, અહીંયા તો આંબા જોયા છે, કેરી ખાધી છે, પણ હવે અહીંયા જગતમાં જ્ઞાનીઓ છે, મુનિઓ છે, અને 24 તીર્થંકર થઈ ગયા એવા અરિહંતો થયા, અનંતા સિદ્ધો થયા, તારો પહેલો વહેલો કેસ નથી. તારો આ પહેલો કેસ હોય તો તને હજી અવિશ્વાસ આવે કે કોને ખબર અંદર શું છે ને કેમ થતું હશે. અનંત આ પ્રકારના દ્રષ્ટાંતો આની સાબિતી પૂરે છે, અથવા ઇતિહાસનું પુરાણ છે કે જેના પુસ્તકો લખવા બેસે તો અનંતા થાય, એટલી અનંત જીવાત્માઓ અનંત વ્યક્તિઓ થઈ ગઈ કે જેણે સાધનની સિદ્ધિ કરી છે. બહારમાં પણ કોઈ વિશ્વાસ કરે છે, વેપાર કરે છે, કોઈ તને એનું ઘર ને મૂડીને બધું દેખાડી દીધું, માલ ધીરે છે, એમ કહે છે ભાઈ પહેલાં મારી મૂડી ગણી લ્યો પછી મને ધીરજો. હે પૂછો તો એમ કે ભાઈ જો વિશ્વાસ હોય તો કામ કરજો, એવું કઈ વાત કરવી? પૂછાય કોઈને? મૂડી મૂડી નું પૂછાય કોઈને? ભાઈ તમારી ધરતા કેટલી છે, અમારે તમારી સાથે ધીરધાર કરવી છે. બેંક વાળા પૂછે છે અને ગરજ હોય એને કહેવું પડે છે, પણ એમાં બધું કેટલું સાચું કે છે કેટલું ખોટું કે છે અને બેંક વાળા શું કરે છે શું નથી કરતો એ તો એક પદ્ધતિ છે, પણ એક સામાન્ય રીતે દ્રષ્ટાંત લઈએ વિશ્વાસ મૂકવાનો. પછી સધ્ધર માણસ બેંક વાળાને એમ કે છે કે તમારા જે બેંકના કાયદા છે એ ચોર માટેના છે, શાહુકાર માટેના નથી. શું કહેલું છે બેંક મેનેજરે? લિમિટની વાત ચાલે, મારે તો આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. જો આ બધા કાયદા છે ચોર માટેના છે, સાવકાર માટેના નથી. આ કાયદે કાયદે ચાલો ને એક કામ થાય, બેંક બંધ કરવાનો વારો આવે. વિશ્વાસ તમારે પણ મૂકવો પડશે. અને સદ્ધર હોય એટલે દાનતના સાચા હોય એવું કોણે કીધું? એવું તો કઈ નથી દુનિયામાં. કે જેટલા પૈસા વાળા હોય ને સદ્ધર હોય એની દાનત સાચી હોય છે એને આપી દઈએ છીએ, એવું તો કઈ નથી. ઘણા પૈસા રાખીને વળવે છે કે વિશ્વાસ તો એવી ચીજ છે કે એના જ્ઞાનનો વિષય છે. જ્ઞાનપૂર્વક વિશ્વાસ થાય છે. હવે અહીંયા પરમાત્મા સાક્ષાત તીર્થંકર જૈન પરમેશ્વરે એમ કહે પોતાની પવિત્ર દશામાં ઉભા રહીને, તારું સ્વરૂપ આવું છે તો વિશ્વાસ કર. અમે કહીએ છીએ કે તારું સ્વરૂપ મારા જીવું છે, જીવો હું એવો તું, એકવાર તું વિશ્વાસ કર. જાતિ આપણી બેની એક છે, દશા ફેર છે એનું કારણ કે તને તારો વિશ્વાસ નથી. તને જળ અને પૂતગળનો વિશ્વાસ છે એટલો પણ તને જીવનો વિશ્વાસ નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપ, દવાની ગોળી ખાય છે ત્યારે વિશ્વાસથી ખાય છે કે વગર વિશ્વાસથી ખાય છે? ઉપર કે લેબલ ઉપર પોઈઝન શબ્દ લાલ અક્ષરે લખ્યો હોય, ડાક્ટર કહે કે રોજ સવાર સાંજ બબે ગોળી લેવાની, તો જીએ કે નો લે? તેના ઉપર પોઈઝન લખ્યું છે તો એમને ખબર છે તારે લેવાની છે, તારા દર્દ ઉપર નિયા દેવા છે. વિશ્વાસથી બી છે પણ વિશ્વાસ એ તો દવાનો અજાણ્યો છે, તોય વિશ્વાસ રાખીને દવા ખાય છે કે મારું હારું મને હારું થઈ જશે. ખાય છે એટલા માટે કે મારું દર્દ ઘટશે. આટલો જળનો વિશ્વાસ કરો છો એમાં શું કેવી રીતે જોયું કે દવા અંદર જઈને કેવી રીતે કામ કરે છે? વિશ્વાસથી તો ઘણા કામ કરે છે. અને તને તો તારો વિશ્વાસ લાવવા માટે કેટલીક વાત પ્રગટ પ્રત્યક્ષ પણ દેખાડવામાં આવે છે કે જો ચૈતન્ય ગુણ વડે, ચૈતન્ય સ્વભાવ વડે પ્રગટપણે તું તને અનુભવ ગોચર છો, તારી હૈયાતી ચૈતન્ય સ્વભાવ વાળી છે, તારી ચેતના પ્રગટ છે, પ્રગટપણે ચેતનાને જોઈને તું ચૈતન્ય સ્વભાવી છો એમ વિશ્વાસ કર. આ સીધી વાત છે. દ્રષ્ટાંત સરસ છે કે બીજમાંથી વૃક્ષ થયું નથી તો પણ તેના ડાળા પાંદડા ફળ વગેરે આવવાનો વિશ્વાસ થાય છે, અને એ વિશ્વાસ થયા પછી એનો વિકલ્પ શંકા કુશંકા સંદેહ કાંઈ થતો નથી તેમ સિદ્ધાંત લે છે. મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. મૂળ શક્તિરૂપ દ્રવ્ય એ જીવ તત્વ છે, જેમાં અનંત અનંત સામર્થ્ય છે, હદ વિનાનું સામર્થ્ય છે, અપરિમિત સામર્થ્ય છે. એવા દ્રવ્યને સમજીને યથાર્થ વિશ્વાસપૂર્વક, યથાર્થ વિશ્વાસપૂર્વક એટલે ગુણપણું એમાં આવે, લક્ષણથી લક્ષનું ગ્રહણપણું થાય, પોતાની સત્તા જ્ઞાનમાં પોતાની હૈયાતી જ્ઞાનમાં ભાસે એવી રીતે યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કર. વિશ્વાસ અયથાર્થ પણ કરે છે એ વિશ્વાસ નથી, પણ વિશ્વાસ સંબંધીનો ક્રમ છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે, હા અમે તો માનીએ છીએ, પણ એ ના પાડીએ, અમે તો હા જ પાડી છે. અમે કદી એનો વાંધો લીધો નથી, વિરોધ કર્યો નથી, અમને એની ના આવતી નથી, હા જ આવી છે, હકાર છે અમારો. એવી રીતે એને વિશ્વાસ કર્યો છે સાંભળીને ન્યાયથી આગળથી યુક્તિથી, પણ લક્ષણથી લક્ષનું યથાર્થ ગ્રહણ કર્યું. યથાર્થ એટલે જેવા યથા એટલે જેવા, અર્થ એટલે ભાવમાં જેવા ભાવે છે એવા ભાવે એનું ગ્રહણ કરીને એનું નામ યથાર્થ. પોતાની સત્તા એમાં છે એમાં એને સત્તાને જોઈ નથી, સત્તાનું એમાં ભાસું, એને પોતાની સત્તા હું પણ ભાસું નથી, તો એને યથાર્થ વિશ્વાસ નથી. ઉપર ઉપરનો વિશ્વાસ છે, એ વિશ્વાસ ખરેખર વિશ્વાસ નહીં હોવાથી, અને જળ ચૈતન્ય પદાર્થમાં અનુકૂળતામાં સુખ છે એનો જે વિશ્વાસ છે એ બદલાયો નથી. યથાર્થ વિશ્વાસનો આ લક્ષણ છે કે એને જગતના પદાર્થમાંથી સુખનો વિશ્વાસ ચાલ્યો જાય છે. કોઈ અનુકૂળતા મને સુખ આપે છે કે પ્રતિકૂળતા મને દુઃખ આપે છે એ વિશ્વાસ એને નથી. થઈ જાય એનો નિષેધ છે, સુખ દુઃખ નો ભાવ થઈ જાય એનો નિષેધ છે, પણ વિશ્વાસ ઉડી જાય છે. ફરી જાય છે વિશ્વાસ. જ્યારે મૂળ શક્તિરૂપ દ્રવ્યનો વિશ્વાસ આવે છે ત્યારે એને પોતાના સુખ દુઃખ માટે બીજાની શક્તિની મદદ લેવાનો કોઈ વિશ્વાસ રહેતો નથી. પોતાની શક્તિથી સુખ એટલી વાત એના વિશ્વાસમાં આવી ગઈ. દુઃખ તો પોતાના સ્વરૂપમાં છે, એની નામ નિશાન નથી દુઃખનો, એટલે દુઃખની વાત કોઈ રહેતી નથી. નૂર શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. જીવનું શુદ્ધ દ્રવ્ય છે એવી જ નિર્મળ અવસ્થા પ્રગટ થાય છે, સુખમય અવસ્થા પ્રગટ થાય છે, પછી એને અવિશ્વાસ લાવવાનું કારણ પણ રહેતું નથી. બીજમાં વૃક્ષનો વિશ્વાસ કરે ત્યારે તો વૃક્ષ થાય, બધી જાતના પોષણ મળીને ફળ આવે ત્યારે આવે, ને વિશ્વાસ રાખ્યો હોય ને ફળ ન પણ આવે. અહીંયા એ પ્રશ્ન નથી, અહીંયા વિશ્વાસ રાખે એટલે એનું ફળ આવે, આવે એ પણ તત્કાળ આવે. પાછું એને માટે એને રાહ જોવી પડે એ પ્રશ્ન પણ એને નથી. આટલો રોકડિયો ધર્મ છે, સત્કાળ પણ મળે. જ્યાં મૂળ શક્તિરૂપ દ્રવ્યનો વિશ્વાસ કર્યો એ વિશ્વાસથી એને ગ્રહણ કર્યું, તે જ વખતે અંદરથી આ લોકો અન્ય મતમાં કહે છે ને ભગવાન પરચા પૂરે, આ અંદરનો ભગવાન એ જ વખતે એને શાંતિ પ્રગટ કરે છે. આ એનો પરચો, પરચો એટલે પ્રત્યક્ષ પુરાવો, પ્રત્યક્ષ પુરાવાને પરચો કહે છે, પ્રત્યક્ષ ચમત્કારિક પુરાવો, ચમત્કારિક ફળ મળે છે. ખરેખર તો આત્માના લક્ષ્ય જે આત્માની સમીપ જનારા પરિણામ છે, અને એ ભાવમાં જે જીવ આગળ વધે છે, પુરુષાર્થ ઉગ્ર 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 ક્ષણે 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 થતો જાય છે, તો ત્યાં એને મારે આનંદનો અનુભવ કરવો છે એવો વિકલ્પ નથી હોતો, વિચાર નથી હોતો. અને એ પોતાના દ્રવ્યના લક્ષ્ય ઉગ્ર પુરુષાર્થમાં પડેલો જીવ એ ઉગ્રતાની એક એવી અપૂર્વ સીમાએ પહોંચે છે, એક અપૂર્વ હદે પહોંચે છે કે જ્યાં એને પ્રત્યક્ષ અતિન્દ્રિય પરિણમન શરૂ થાય છે, અને એક વખતે એને આનંદ 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 નો અનુભવ થાય છે. જેનો વિચાર નથી, જેનો વિકલ્પ નથી, અને જે અવર્ણનીય એવો આનંદ છે એનો અનુભવ સીધો અંદર ઉતરે છે. કોઈ વસ્તુ મેળવવા માટે એનો વિચાર કરીને એનો પ્રયત્ન કરે અને મળે તો એને તો એમ કહેવાય કે ભાઈ આ તો એની પાછળ એની મહેનત હતી, એને મેળવી લીધી, મહેનત સફળતા થઈ. આ તો ચમત્કાર જ છે ચૈતન્યનો. આનંદનો વિચાર નથી, આનંદનો વિકલ્પ નથી, અરે અવસ્થા હામું જોતો નથી અને અવસ્થામાં એકદમ આનંદનો ઉભરો આવીને આનંદ અનુભવાય છે તો કહે છે કે ચમત્કારી અંદરથી ચમત્કાર પ્રગટ થઈ ગયો, આનંદ રસ આવી ગયો અંદરથી. એવી જ કોઈ વસ્તુ છે કે અનંત ગુણની નિર્મળ પર્યાય ત્યાં પ્રગટ થઈ જાય છે, જ્યાં મૂળ શક્તિરૂપ દ્રવ્યને વિશ્વાસથી ગ્રહણ કર્યું, ત્યાં યથાર્થપણે ગ્રહણ કર્યું, ત્યાં અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ જાય છે. ભલે દ્રવ્યમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી, જે દ્રવ્ય છે એમાં એ બધું જુદું જુદું કાંઈ પ્રગટ રૂપે દેખાતું નથી, કેમ કે દ્રવ્ય પોતે જ શક્તિ રૂપ છે, પ્રગટ રૂપે પર્યાયની જેમ તો પ્રગટ રૂપે છે નહીં. એ તો અનંત શક્તિનું સત્વ છે, બસ એ અનંત શક્તિનું નિર્વિકલ્પ અભેદ સત્વ છે, એને એ રૂપે જોવે છે, એ રૂપે એનો વિશ્વાસ કરે છે કે હું આવો છું. ત્યાં એને સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતની સર્વ દશાઓની ઉપલબ્ધિ થવા માંડે છે. ભલે એવું પ્રગટ રૂપે કઈ દેખાતું નથી, અપ્રગટપણે એનું બધું જ્ઞાન આવી જાય છે, પ્રગટ રૂપે કઈ દેખાતું નથી. એટલે કેવળ જ્ઞાન કેવું હોય એનો બધા વિકલ્પ નથી કરતા. દ્રવ્યને જોનારા કેવળ જ્ઞાન આવું હોય એમ વિકલ્પ કરતા નથી, શારીરિક સમ્યક દર્શન આવું હોય એમ વિકલ્પ કરતા નથી, સ્વરૂપાચરણ ચારિત્ર આવું હોય એમ વિકલ્પ કરતા નથી. એ જરૂર નથી. દ્રવ્ય આવું છે, હું આવો છું, બસ એની અંદર જે પરિણામ જેટલી ઉગ્રતાથી લાગ્યા આપોઆપ બધું અંદરથી એનું ફળ આવવા માંડે છે, ભલે એનો વિચાર ન કરે તો. પર્યાય સામું જોતો નથી, પર્યાય થી મહાન વસ્તુ પૂતે છે એના હર્ષમાં કહો, એના હરખમાં કહો. માણસ કહે કે ભાઈ એટલો બધો હરખ હતો કે તમે ક્યાંય પછી બીજે જોતા નહોતા એમ ન કહે, એમ પોતાનું સ્વદ્રવ્ય એવી મોટી ખાણ એને પોતાને પોતામાં દેખાઈ ગઈ છે કે એને બહારની અવસ્થા જોવાની કોઈ એવી ચિંતા નથી, એવું કોઈ જોવાની આવશ્યકતા લાગતી નથી કે એવું કુતૂહલ નથી. એ તો સહેજે જણાઈ જાય છે, અવસ્થા થાય છે, અનુભવાય છે, ભલે અનુભવાય. એથી અનંત ગુણ સમૃદ્ધ અવસ્થા શુદ્ધ થઈ, ગુણવાન થઈ, એથી અનંત ગુણ જેમાં પડ્યા છે એથી જે સમૃદ્ધ છે, ગુણથી સમૃદ્ધ છે એવું ગુણવાન દ્રવ્ય તો પોતે છે. એમાં એને અવસ્થા હમ જોવાનો કોઈ વિશેષતા ભાસતી નથી, અવસ્થાની કોઈ વિશેષતા ભાસતી નથી. એ કાગળ કહી દીધું પાછળથી સમ્યક દર્શન થયું તો શું થયું, અરે કેવળ જ્ઞાન થયું તો પણ શું થયું, જે હતું એ પ્રગટ થયું છે એમાં વિશેષ શું થયું છે, એવી કોઈ મોટી વાત હતી, જે હતું એ પ્રગટ થયું છે. એમ કોઈ એમ કે ને કે ભાઈ આ તમારે તમારી ચીજ તમને પાછી સોંપી, હીરાનો સોનાનો દાગીનો પૂછીનો બે દિવસ પ્રસંગે લઈ ગયા હોય સગા સંબંધી પાડોશી, પાછો આ બધા તમારી ચીજ પાછી. તો એમ કે હા હા, બહુ આશ્ચર્યની વાત છે, તમે અમારી ચીજ પાછી આપી દીધી. એમ કે કઈ નહીં, તો અમારો હક હતો, અમારી ચીજ હતી, અમારી ચીજ તમે અમને આપી, એમાં કોઈ વિશેષ વાત નથી. એમ અંદર કેવળ નાનાની સંપત્તિ ભરી છે, બહાર આવી એમાં શું વિશેષ વાત છે? એમ કે છે તો હજી સમ્યક દર્શન થયા મોર થોડોક ઉઘાડ થાય ત્યાં ગાંડો ઘેલો થશો એને એમ પૂછે છે. જે લોકો સ્વચ્છંદમાં આવે છે એમાં શું થાય છે કે હજી તો સમ્યક દર્શનનું ઠેકાણું હોતું નથી. કાં તો કેટલોક ઉઘાડ હોય, કાં તો કેટલુંક બહારનું આચરણમાં ફેરફાર કર્યો હોય, થોડો કાં તો બાહ્ય ત્યાગ કર્યો હોય, અને કાં થોડા શાસ્ત્રોની ધારણા રહી હોય, ત્યાં એ ગાંડો ઘેલો થાય કે આ બહુ થયું, બહુ થયું, બહુ થયું, અરે ભાઈ કેવું જ્ઞાન થયું. તો અહીંયા એમ સાધક પહેલેથી એમ વિચારીને બેસી ગયા છે, હજી કેવળ જ્ઞાન તો પછી થશે, પણ પહેલેથી કેવળ જ્ઞાન થાય તો પણ શું, તો અંદર ભર્યું છે, બહાર આવે છે, તો મારા હકની ચીજ છે, મને મળે છે, એમાં કાંઈ મારે કોઈ વધારે પડતી વાત થાય છે એ હું લેવાની જરૂર નથી. પર્યાય ઉપર એવું વજન જોતું જ નથી, એવું છે, બહુ સ્વાભાવિક છે. કેમ કે અનંત, એથી અનંત ગુણ વિશિષ્ટ સ્વગ્રહ છે, તો જે વિશેષ વધારે છે એના ઉપર વજન રહે કે અનંતમાં ભાગે છે એના ઉપર વજન રહે. એમ કે તો સીધે સીધી વાસ્તવિકતા છે, વિષયની વાસ્તવિકતા છે. આ તો હજી પર્યાયની મહત્તા છે એટલે હારે હારે દેખાડતા જાય છે. જો આમ કરીશ એટલે તારી પર્યાય પ્રગટ થશે, જો આમ કરીશ એટલે તને નિર્મળતા પ્રગટ થશે, જો આમ તને દ્રવ્યાત્મા આવશે એટલે તને આનંદ આવશે. આ શું છે, હજી પર્યાય ઉપર વજન છે વ્યવહારી જીવને, એટલે એને પર્યાયનો લાભ બતાવતા જાય છે. તારે પર્યાયમાં લાભ જોઈએ છે ને, જો આ બધું થશે પર્યાયનો લાભ આમ થશે. તો જેને લાભ થાય છે એની પર્યાય ઉપર નજર નથી, એ વાત સાથે સાથે કહેતા જાય છે, એ સાથે સાથે કહેતા જાય છે. આપણે કહીએ છીએ પર્યાયની વાતો તને કરીએ છીએ, પણ એક સૂચના અમારી સાથે સાથે છે કે કહેનારને પર્યાય ઉપર કાંઈ વજન નથી ખરેખર. એમ સમજીને ચાલજે, તારે પણ પર્યાય ઉપર વજન રાખવાનો નથી. મૂળમાં જેને બહારમાં વજન છે એને મૂળમાં તો પર્યાય ઉપર વજન છે. મૂળ મિથ્યાત્વ કયું જો એમ વિચારો તો કે પર્યાય મુંડા હા પર સમયા. જૈન મતની બહાર કોણ, પર સમય એટલે જૈન મત થી અન્ય, એને પર સમય કહેવાય છે. જૈન ને સ્વ સમય કહેવાય છે અને અજૈન ને પર સમય કહે છે. તો પ્રવચન સારની અંદર કુંકુંડ આચાર્ય દેવે આ જ્ઞેય અધિકારના પ્રારંભમાં આ વાત નાખી કે પર્યાય ઊંધા પર સમયા. હા, કેમ કે પર્યાય મૂળ તત્વથી બહાર છે, જે ત્રિકાળી મૂળ તત્વ છે એનાથી પર્યાય બહાર છે. બહાર જેની દ્રષ્ટિ છે એ બાહ્ય દ્રષ્ટિવાન છે, એ મૂળ દ્રષ્ટિવાન છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. પછી તો બીજા પદાર્થો ઉપર અને રાગ ઉપર જે વજન જાય છે એ તો મૂળમાં પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે એ બધું થાય છે. ગુરુદેવના સૂક્ષ્મ પ્રવચનો આવતા ત્યારે આ વાત એવી રીતે વીંટાઈને આવી જતી, બહુ ધ્યાન રાખવું હોય તો ખ્યાલ રહે, એકદમ એકાગ્રતાથી સાંભળતા હોય તો જ ખ્યાલ રહે કે જીવને પર્યાય બુદ્ધિ હોવાને લીધે રાગ થાય છે. આવું ઘણી વાર પર્યાય બુદ્ધિ હોવાને લીધે એને રાગ થાય છે, પર્યાય દ્રષ્ટિને કારણે રાગ થાય છે. જો પર્યાય દ્રષ્ટિ નો હોય તો રાગે એને ન હોય. રાગ નું કારણ પર્યાય દ્રષ્ટિ પણ છે. એ વાત ઘણી વાર પ્રવચન ની અંદર સુક્ષ્મ વિષય ચાલતો હોય તો ત્યાંથી વાત લેતા નથી. પ્રમાણ જ્ઞાન માં ભલે એ જણાય એક સાથે, હા, પણ દ્રષ્ટિ એટલે કે અહમ પણ સ્થાપિત કરવું એવો જે ભાવ, દ્રષ્ટિ કોને કહેવી, જ્યાં અહમ પણ સ્થાપિત થાય છે શ્રદ્ધાએ કરીને, અભેદતાએ દ્રષ્ટિએ કરીને, પૂરી શક્તિથી, એનું નામ દ્રષ્ટિ કરી. તો એ ત્રિકાળી ઉપર છે દ્રષ્ટિ. એ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે, પણ એ દ્રષ્ટિ પૂર્વક જે જ્ઞાનનું ઉત્પાદ છે એ પ્રમાણ જ્ઞાન છે. ત્યાં સુધી જ્ઞાન પ્રમાણત્વને, પ્રમાણપણાને પામતું જ નથી. ત્યાં સુધી જ્ઞાનને પ્રમાણપણું નથી મળતું. બાહ્ય દ્રષ્ટિમાં તો એકલા અન્ય પદાર્થોને જ બાહ્ય પદાર્થ માને છે. મોટા ભાગના સંપ્રદાયના જીવો તો શુભ રાગને પણ બાહ્ય તત્વને, બાહ્ય પદાર્થ નથી માનતા. તો અહીંયા એમ કહે છે કે મૂળ સ્વરૂપ જે અંતર તત્વ, અને એ સિવાયનું બધું બહિર તત્વ, એ ક્યાં સુધી, છેલ્લી એની હદ શું, ચરમ સીમા શું આની, કે જીવાદિ તચ્ચા બહિર તચ્ચા, 38મી ગાથા નિયમ સારમાં લીધી. જીવાદિ તત્વો બહિર તત્વો હોવાને લીધે તે હે છે, હેયા તે હે છે, અને એક પરમ પરિણામી ભાવ કારણ પરમાત્મા અંતર તત્વ હોવાને લીધે તે એકમાત્ર ઉપાધિ છે. એમ કરીને એ વાત કાઢી નાખી. જૈન દર્શનના 9 તત્વોનો ને બહિર તત્વમાં મૂકી દીધા. શુભરાગના નિમિત્ત 12 છે. અહીં તો કહે છે કે સમ્યક દર્શનની પર્યાય 12 છે, અને કેવળ જ્ઞાનની પર્યાય પણ 12 છે. એ વાત 50મી ગાથામાં નાખી કે ક્ષાયિક ભાવ, ક્ષાયિક સમ્યક દર્શન હો કે કેવળ જ્ઞાન હો, ક્ષાયિક ભાવ પરદવમ પરભાવમ હેયમ ઇતિ, પર દ્રવ્ય હોવાને લીધે, પર ભાવ હોવાને લીધે અહીંયા હે છે એમ કહીએ છીએ. પર્યાય ને પર્યાયના સ્થાનમાં રહેવા દે, તારા સ્થાનથી ખસીને તું બહાર આવવા એમ કહે છે. તારું મૂળ સ્વરૂપ છે, ત્રિકાળી સ્વરૂપ છે, જ્યાં ત્રિકાળી અસ્તિત્વ છે, ત્યાંથી અસ્તિત્વ ખસેડવાથી મૂળ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પણ આવે છે. હું કરનાર પર્યાય છે, પણ સ્વસ્થાનમાં જ્યાં હું પણ ત્રણે કાળે છે ત્યાં જ કરવા યોગ્ય છે, એ સ્થાન છોડીને ક્યાંય કરવા યોગ્ય. હવે આ કાળમાં આવી વાત 12 ઊભી છે, હજી એ મોજૂદ છે, બહુ મોટી વાત છે. બાકી તો લોકો સહન કરી શકે. ક્રિયાને ઉડાડો તો તોફાન કરે, શુભરાગને ઉડાડો તો તોફાન કરે, તો કેવળ જ્ઞાની ને સમ્યક દર્શનની વાતની ખબર નથી. એ વાતને ઉડાડવી કેવી રીતે, એની ખબર નથી એને તો. એવી વાત એના પરમાગમો મોજૂદ છે. 2000 વર્ષ પહેલા લખેલી ગાથાઓ છે આથી. નિયમ સાર કુંકુંડાચાર 2000 વર્ષ પહેલાથી એને લખેલી ગાથાઓ આજે મોજૂદ છે. અત્યારે તો મારવા માંડે લોકો, સંપ્રદાયના લોકો, કારણ કે આ તમારા આચાર્ય આધારભૂત જેના વચનો ગણવામાં આવે છે. દિગંબર સંપ્રદાયના થંભ કહેવાય કુંકુંડાચાર્ય, જેની આમનાય ચાલે છે એમ અત્યારે કહેવાય, એના વચનો. પણ એમાં પરમાર્થ કર્યો છે એની પાછળ. દ્રવ્યમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી, તેથી વિશ્વાસ વિના શું પ્રગટશે એમ થાય. જ્યાં સુધી વિશ્વાસ ન હોય ત્યાં સુધી અંદરથી શું મળે, કેમ મળે, કેવી રીતે મળે, એમ તો અવિશ્વાસ છે તો એમ એમ થાય. પણ દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે. જ્યાં નિર્મળતા પ્રગટવા લાગે છે ત્યાં એને પૂર્ણ નિર્મળતાની પ્રતીતિ અને વિશ્વાસ ઊભા થઈ જાય છે. સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાનની પ્રતીતિ પણ સામેલ છે. વગર વિચારે વિચાર કરવાની એ જીવને જરૂર નથી કે મને કેવળ જ્ઞાન થશે કે નહીં. થઈ જશે એનો વિશ્વાસ આવવાનું કારણ સ્વદ્રવ્યનો વિશ્વાસ છે. સ્વદ્રવ્યમાં તો અનંતા કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એવું સામર્થ્ય છે. જેની પાસે મૂડી છે એને હું વાપરી શકું કે ન વાપરી શકું એનો અવિશ્વાસ હોય છે. એવો તિજોરીમાં મૂડી ભરી છે એને હું વાપરી શકીશ કે નહીં વાપરી શકું એવો અવિશ્વાસ આવે છે. હું જયારે ધારું ત્યારે વાપરું, એને મારી ઈચ્છા થાય ત્યારે હું એનો ઉપયોગ કરું, મારી મૂડી છે એને એનો અવિશ્વાસ આવતો નથી. એમ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયથી અનંત ગુણ વધારે, અનંત ગુણો વધારે સ્વદ્રવ પોતે છે. પછી એને કેવળ જ્ઞાનની કે પૂર્ણ પર્યાયનો, મુક્ત પર્યાયનો, મોક્ષ દશાનો અવિશ્વાસ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમ કહીને આખા 30મા બોલનું તાત્પર્ય એ છે કે તારે તારા સ્વદ્રવ્યનો વિશ્વાસ કર્તવ્ય છે. કરવા યોગ્ય શું કે સ્વદ્રવ્યનો વિશ્વાસ. તારા સ્વદ્રવ્યની ઓળખાણ કર, ઓળખાણ કરીને એનો વિશ્વાસ કર. જેમ ઓળખીને વિશ્વાસ કરે છે એમ તું ઓળખીને વિશ્વાસ કરવો, વિશ્વાસ કર. બધી શરૂઆત નિર્મળતાના અંશથી એની શરૂઆત થઈ જશે અને તારે કોઈને પૂછવું નહીં પડે કે હવે હું પૂર્ણ મુક્ત મુક્ત થઈશ કે નહીં. તો સુગાનીજીએ બહુ ઇનડાયરેક્ટ સ્પીચમાં એક બહુ સારી વાત કરી છે કે પહેલાં એમ લાગતું હતું કે મોક્ષ તો બહુ મોટી વાત છે, મોક્ષ પામવો એ તો બહુ મોટી વાત છે. ગુરુદેવની ભક્તિ કરતા કરતા મહિમા કરતા કરતા પણ હે ગુરુદેવ, આપના વચનો સાંભળ્યા પછી મોક્ષની મોક્ષની ક્યાં મોક્ષની વાત તો હાવ સાધારણ થઈ ગઈ છે. કેમ કે મોક્ષ તો હું પામવાનો છું, મોક્ષ પામવો એમાં શું મોટી વાત છે. તો એક સમયની પર્યાય છે, એને તો સામું જોવા કોણ તૈયાર છે. શું આવી સહજ વાત કરી નાખી, કેવી રીતે કરી નાખી કે મેં ભગવાન હું, મેં ભગવાન હું એમ પર્યાય છે કે ભગવાનનું નિજ ભગવાનનું ભજન કરવા લાગે. એમાં મોક્ષની વાત તો સાધારણ થઈ ગઈ. આ મોક્ષની આવી મોટી હાવ જેવી દેખાતી વાત આટલી બધી સામાન્ય થઈ ગઈ છે એ કલ્પના નહોતી. એવા ભાવમાં એ વાક્યો લખ્યા છે, બહુ ભાવમાં એ લખ્યા છે. કે તમે તમારા વચનોનો ચમત્કાર તો જુઓ કે એમ કરે, ભક્તિ કરે છે ખરેખર તો કે એમણે. અને અનેક જગ્યાએ જ્યાં જ્યાં સિદ્ધાંતની અને મૂળ દ્રવ્યની એમણે વાત કરી છે એ વાત કરતા કોઈ વાર આગળ તો કોઈ વાર પાછળ ગુરુદેવને નામે એ વાત એમણે ચડાવી દીધી છે. આમ ગુરુદેવ કહે છે અથવા ગુરુદેવથી આ વાત આમ મળી છે, ગુરુદેવ જે કહ્યું એનો સાર મેં આમ લીધો છે એમ કરીને વાત ત્યાં ચડાવી દીધી છે. એમ કુદરતી એ બધા પત્રોની અંદર ભક્તિપૂર્વક જ એ બધી વાત આવે છે. આવી છે પરમ શુદ્ધ નિશ્ચયની વાતો આવી છે, ભક્તિને વિનય અસાધારણ પરમ વિનય ને પરમ ભક્તિ સાથે
એટલું બધું પ્રતિપાદન થયું છે. એમને તો તેની ખબર નથી કે આ પત્રો પુસ્તકારૂઢ થશે. થોડાક તો ફાડી નાખ્યા, એમણે ખબર પડી કે આ પત્રો રાખ્યા છે, સાચવા છે, તો ફાડી નાખ્યા. આ તો પણ કાગળો રાખીને આ શું બધું ચર્ચા ના બધું, એનું શું ખબર પડી કે આ કાગળો ઉપર ચર્ચા ચાલે છે. થોડાક હાથમાં એવા ફાડી નાખ્યા. આ શું તમારો બધો બાર બધો આનો બાર બધું પાડવું છે, આ બધી ચર્ચા કરી કરીને. એટલે બહાર પડવા માટે પહેલેથી જેટલા દૂર ચાલતા હતા એ તો ખબર નહોતી લખતી વખતે કે આ પુસ્તકાલ. પણ કુદરતી જેટલો જોરથી નિશ્ચયનો વિષય બહાર આવ્યો છે એમની વાણીમાં, એટલી જ ભક્તિ હારવાર બહાર આવી ગઈ છે. આ એક સંકેત કરે છે કે દશાલ ભક્તિને કેવી કુદરતી પરિસ્થિતિ હોય છે સાથે રહેવાની. નિશ્ચયની સાથે નો સુમેળ છે. યથાર્થપણે સ્વદ્રવ્યનો સ્વદ્રવ્યમાં રહેલી અનંત શક્તિનો વિશ્વાસ કરવો, એટલું તાત્પર્ય છે. આખા શક્તિનો વિશ્વાસ કરવાનો છે, દ્રવ્યનો એટલે દ્રવ્યમાં રહેલી અનંત શક્તિનો વિશ્વાસ કરવાનો છે. બસ એ શક્તિનો વિશ્વાસ આવ્યા પછી જગતમાં અન્ય દ્રવ્યને અન્ય ભાવની અપેક્ષા બુદ્ધિ છે એ તૂટી જાય છે. બરાબર થાય અશક્તિની તો એનો નિષેધ આવે, પણ એ અપેક્ષા બુદ્ધિ પછી કોઈ દ્રવ્યની કોઈ ભાવની જીવને રહેતી નથી. એવું જબરજસ્ત દ્રવ્યનું સ્વરૂપ છે.